તારીખ 18-2-1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 483 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 277
ક્રમબદ્ધ પર્યાય સંબંધિત ખાસ દ્રષ્ટિકોણ શું છે? ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય નાયક ઉપર દ્રષ્ટિ જાય ત્યારે થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો વિષય એવો છે, જગતના સર્વ પદાર્થોના પર્યાયો જે કોઈ થાય છે, થયા થાય છે અને થવાના ત્રણેય કાળમાં, એ પોતાના સ્વકાળમાં ક્રમ નિયમિતપણે થાય છે. તે થવાનો તે કાળમાં તે પર્યાય થવાનો જ ક્રમ હતો અને થયો કે થશે, એવો જે ક્રમબદ્ધ પર્યાયનો પર્યાયના ક્રમ સંબંધિત નિર્ણય છે કે આવો જ ક્રમ છે, કે આ કાળે આ જ પર્યાય, આ કાળે આ જ પર્યાય, આ દ્રવ્યની આ કાળે આ જ પર્યાય, એવો નિર્ણય સાચો ક્યારે, એ પ્રશ્ન અહીંયા ઉઠાવ્યો છે. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય નાયક ઉપર દ્રષ્ટિ જાય ત્યારે થાય છે. આ વાત આ વિષયની ગુરુદેવે મુખ્યપણે સ્થાપી છે, એટલે અહીંયા એ વાતને ખેંચીને મૂકી છે કે જો જે કોઈ જીવની દ્રષ્ટિ નાયક ઉપર જાય, એટલે કે હું ત્રિકાળ નાયક સ્વરૂપે છું અને એ જ સર્વસ્વપણે મારું ઉપાધેય છે, એવી જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે એનો આ પ્રકારનો નિર્ણય સાચો, નહીતર આ પ્રકારનો નિર્ણય હોય તો પણ એનો સાચો નહીં, આમ કહેવા માંગે છે. જે કાળે જે દ્રવ્યની જે અવસ્થા થવાની તે થવાની એના ક્રમમાં નિશ્ચિત છે, એવો નિર્ણય જો જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ વિનાનો હોય તો પણ તે નિર્ણય સાચો નહીં, એમ કહેવાય છે. બે ને બે ચાર થાય પણ પોપટનું બે ને બે ચાર સાચું નહીં. પોપટ પણ શીખડાવો તો એમ બોલે કે બે ને બે ચાર, બે વત્તા બે બરાબર ચાર એમ પોપટ બોલે, છતાં એનું સાચું નથી. કેમ કે એને બે ને બે ચાર એનો કોઈ ભાવ ભાસતો નથી. આ તો એક મુદ્દો છે, પણ આના ઉપર એક જનરલ સિદ્ધાંત વિચારવા જેવો છે કે શાસ્ત્રો અનુસાર કોઈ પણ વાત હોય તો એ સાચી ક્યારે, શાસ્ત્ર વિરુદ્ધ હોય તો સાચી હોવાનો પ્રશ્ન નથી, વિચારવા જેવો પણ નથી, ચર્ચા કરવા જેવો પણ નથી. પણ શાસ્ત્ર અનુસાર કોઈ વાત કોઈ કહે તો તેની તે વાત સાચી ક્યારે, શાસ્ત્ર અનુસાર કહેવા છતાં સાચી ક્યારે, કે જ્યારે જીવને પોતામાં પોતાનું અસ્તિત્વ સ્થપાઈ ગયું હોય દ્રષ્ટિમાં ત્યારે, ત્યાં સુધીની એક વાત સાચી નહીં, ભલે આગમન અનુસાર હો. અહીંથી આ નિયમ નીકળે છે.
બરાબર.
સામાન્ય રીતે એ હું લેવા જાઉં તો સ્વાધ્યાયનો પ્રકાર બંધ કરવો પડે બધે. કૃષ્ણ ગુરુદેવની ઉપસ્થિતિમાં એક વખત રાત્રિ ચર્ચામાં ચાલેલો, સાહેબ બધા કાંઈ જ્ઞાની નથી, સ્વાધ્યાય તો આપણે અનેક જગ્યાએ થાય છે, ત્યારે એવો ખુલાસો થયો હતો કે જ્ઞાનીની આજ્ઞાએ જ્ઞાનીએ જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ અનુસાર સ્વાધ્યાય કર્તવ્ય છે. એટલે શું છે કે જે દ્રષ્ટિકોણ જ્ઞાનીએ આપ્યો, સામાન્ય રીતે વર્તમાન કાળ સંબંધિત આપો હતો, આપણા અનેક મંડળો સ્વાધ્યાય ચાલે છે ચાલે છે એ સંબંધીનો જ આપો. આ તો ઘણા વર્ષ પહેલા મારા પ્રવેશની શરૂઆતના કાળમાં આ ચર્ચા સાંભળી હતી. સાતમી ચર્ચામાં આ વિશે ચર્ચાયો ત્યારે એમ કહ્યું કે જેમ કે જળ અને ચેતન ભિન્ન છે એવી પ્રધાન દ્રષ્ટિ આપી, રાગ અને આત્મા ભિન્ન છે એવી પ્રધાન દ્રષ્ટિ આપી, તો સામાન્ય રીતે સંપ્રદાયની અંદર આ વિષય લુપ્તપ્રાય છે. જે કાંઈ બાહ્ય ક્રિયાઓ છે જેટલી કોઈ પ્રકારની, શાસ્ત્ર સ્વાધ્યાયથી માંડીને જપ તપની, એમાં જળથી ચેતનનું જુદાપણું છે એ વાતને મુખ્ય રાખવી, એ વાત લોપાઈ ગઈ છે લગભગ. એટલે એ વાતને વિશેષપણે મુખ્યતા રાખીને સ્વાધ્યાયાદી કર્તવ્ય છે કરવા જોઈએ. કેમ કે આ દુષ્મ કાળમાં તો કોક જ જ્ઞાની મળે, તો મુમુક્ષુએ સાથે મળીને સમવિચારના મુમુક્ષુએ સાથે મળીને એ તત્વજ્ઞાનના વિષયમાં ચર્ચા વાંચન વિચાર કર્તવ્ય છે. નહીતર એકલા વાંચવું એમ પ્રશ્ન થઈ જશે, એકલા એકલા વાંચે તો એને ન બરાબર સમજાય તો ઉપાય શું? સત્સંગ બે પ્રકારે થયો છે. એક તો જેને સત પ્રગટ છે એવા જ્ઞાનીના સંગમાં જવું તે સત્સમાગમ છે, અને એક હિત કરવા ઈચ્છતા એવા પોતાના હિતની બુદ્ધિએ સત્શાસ્ત્રનો એવા જ્ઞાનીનો સમાગમ ન હોય, સમાગમનો અભાવ હોય, ત્યારે સાથે મળીને હિત કેમ થાય એવો વિમર્શ કરવો સાથે મળીને, એને પણ સત્સંગ અથવા સ્વાધ્યાય કહેવામાં આવે છે. એ રીતે એ કર્તવ્ય છે, એવા ફોર્મમાં કર્તવ્ય છે. નહીતર પ્રયોજન જ બીજું થઈ જશે. જો આ પ્રયોજન ન જળવાયું તો અન્યથા પ્રયોજને મળવાનું થાય, જો અન્યથા પ્રયોજને મળવાનું થાય તો એને સત્સંગ કેમ કહેવાય? એ તો જ્ઞાન નથી, સમ્ય જ્ઞાન નથી. બીજું પ્રયોજન ખોટું હોય, અન્યથા હોય, તો વાતમાં ગડબડ ઉભી થયા વિના છે. એ વાત તો મુખ્ય છે, નહીતર અહીંયા કામ શું છે? બીજું આખો સંસાર તો બીજા પ્રયોજનથી છે, ઘણા ક્ષેત્રો છે. જેને જે પ્રકારનું પ્રયોજન હોય એને તે પ્રકારના ક્ષેત્રો તો છે દુનિયામાં. આ સિવાયના આત્મહિત સિવાયના પ્રયોજનથી જેટલા કાર્યો કરવા હોય તે કાર્યોના ક્ષેત્રો છે, વિપુલ ક્ષેત્ર છે. જેમ કે કોઈને પૈસા કમાવા હોય તો ધંધા કારખાના કરે, કોઈને રાજકારણનો શોખ હોય તો દિલ્હી જેવું મોટું ક્ષેત્ર છે, વિશ્વનું રાજકારણ છે, હિન્દુસ્તાનનું વિશ્વનું રાજકારણ છે. જેટલા મોટા ફલક ઉપર જવું હોય એટલા ફલક ઉપર જાય, માન સન્માન જોઈતું હોય તો એ પ્રકારના પણ લૌકિક કાર્યો કરે, લોકોનું માન જોઈતું હોય તો લૌકિક કાર્યો કરે, લોકસેવા કરે, લોકો માન આપશે. કેમ કે નિસ્વાર્થપણે કોઈ માણસ સેવા કરે તો માન મળવું સહજ છે. અન્યથા પ્રયોજને તો તે પ્રકારના ક્ષેત્ર જગતની અંદર બહુ મોટા પાયા ઉપર છે. એટલે કોઈ પણ પ્રયોજન વિના, એક આત્મહિતના જ પ્રયોજનથી જ્યારે આ વિષયને હાથમાં લેવામાં આવે તો એમાં ભૂલા પડવાને બદલે માર્ગ મળવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે સત્સમાગમનો એ પ્રકારે નિષેધ કરવામાં આવતો નથી. સાંભળનારને જો આત્મહિત જ મુખ્ય હોય તો એનો ખ્યાલ પડી જાય છે કે આ મારા હેતુ મારા પ્રયોજનથી બીજી રીતે કાંઈ ચાલે છે. દરેક લાઈનની અંદર પોતાના પ્રયોજનની બાધક પરિસ્થિતિ ઊભી થાય એટલે લાઈટ થાય છે. આ જ્ઞાનનો સ્વભાવ છે. વેપારની અંદર કોઈ પણ તમે કાર્ય કરતા હોય એમાં તમારે જે પ્રયોજનની અંદર કાંઈ બાધક સીધું કે આડકતરું કારણ દેખાય એટલે તરત ખબર પડે કે આ બરાબર નથી. એના માટે શ્રીમદજીએ નિમિત ઉપાદાનની ચોભંગી સ્થાપી છે. શુદ્ધ નિમિત શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત શુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત અશુદ્ધ ઉપાદાન, આવા ચાર સંસ્થાઓ પાસે. હવે નિમિત લઈએ અહીંયા વક્તા, ઉપાદાન લઈએ અહીંયા શ્રોતા. તો શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન ક્યારે છે કે જ્યારે જ્ઞાની વક્તા છે અને આત્મહિતના મુખ્ય પ્રયોજનવાળો એકાંતે આત્માર્થી મોક્ષાર્થી જીવ જ એને સાંભળનાર છે ત્યારે એ શુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત છે. પાત્રતાવાળો છે, સામે દેનાર પણ એની છે, લેનાર પણ એની પાત્રતાવાળો છે. જે આપે છે એ લેનાર લેવાનો અધિકારી જે છે. તો શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન થઈ ગયું. હવે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન કહેનાર વક્તા સમ્ય જ્ઞાની હોય, પાત્રતાવાળો જીવ ન હોય તો એમાં જ્ઞાનીને નુકસાન નથી. પોતાની પાત્રતા સુપાત્રતામાં આવે જીવ સાંભળતા તો એને લાભ થવાનો સંભવિત છે. પણ જો પોતે પોતાની યોગ્યતાનો કોઈ વિચાર ન કરે અને જીવન પર્યંત જ્ઞાનીનો સમાગમ રહે તો પણ એથી આત્માને કોઈ લાભ ન થાય. ભલે શુદ્ધ નિમિત્ત હોય તો પણ અશુદ્ધ ઉપાદાન હોવાથી કાર્ય કાંઈ થાય નહીં, એટલે એ નિષ્ફળ જાય, એનો સત્સમાગમ નિષ્ફળ જાય, એનો યોગ પ્રત્યક્ષ યોગ પણ નિષ્ફળ જાય. કોને સાંભળવું એ સવાલ છે, કોને સાંભળવું એ સવાલ છે. પાત્રતા વાળાએ કે અપાત્રતા વાળાએ, કારણ કે આમાં સાંભળવામાં બે ભેદ છે. એ જ્ઞાની ને અજ્ઞાની બે સંભળાવનાર છે. સાંભળનારમાં પણ બે ભેદ છે, એક પાત્ર છે અને એક પાત્ર નથી, એક લાયક છે અને એક લાયક નથી. બે બાજુ પરિસ્થિતિ છે. તો જ્યાં એક વિચાર કરી લીધો કે સમ્ય જ્ઞાનને સંભળાવનાર છે ત્યાં પાત્ર જીવને રસ્તો મળી જશે, એનો બેડો પાર થઈ જશે. જો પાત્ર નહીં હોય, અશુદ્ધ ઉપાદાન છે, તો એનો યોગ અયોગ થઈ જશે. એને યોગ છે એ અયોગ બરાબર જ છે, એને યોગને અયોગની સાથે કાંઈ લેવા દેવા નથી. હવે અશુદ્ધ નિમિત્ત સાથે લઈએ, વિચાર ફંગી પૂરી થઈ જાય કે સામે અજ્ઞાની છે અને કોઈ પાત્ર જીવ સાંભળનાર છે. તો એ અજ્ઞાની અશુદ્ધ અશુદ્ધ નિમિત્ત છે તો પાત્ર જીવને ખ્યાલ પડે છે આ બરાબર નથી, તો એનો એ સમાગમ છોડી દે છે, એને અનુસરે નહીં. વક્તાને શ્રોતા અનુસરે છે, એને અનુસરે નહીં. અને અશુદ્ધ નિમિત્તને અશુદ્ધ ઉપાદાન હોય તો એ તો ગાડી રવાડે ચડવાની, બીજી રવાડે ચડવાની છે, એમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ અશુદ્ધ નિમિત્ત હોય ને શુદ્ધ ઉપાદાન હોય તો એને ખ્યાલ આવી જાય છે, આમાં ફેર છે, ફેર પડે છે, અનુસરવાનું છોડી દે. એ તો પોતાને તૈયારી કરવી રહી, મારા આત્માનું હિત થાય એમ જ કહે છે. એ પોતાના હિત સંબંધમાં તો પોતાને જ ઊંડો વિચાર કર્તવ્ય છે, એમાં તો કોઈ ના કહેવાથી ચાલવાથી કોઈ ફાયદો નથી. કોઈ એમ કહે કે ફલાણા જ્ઞાની છે માટે તેને અનુસરો, તો એ જ્ઞાની હોય અને અનુસરે તો એ ઓળખાણ ન હોય તો લાભ ન થાય, અને એ જ્ઞાની ન હોય ને જ્ઞાની માને તો એને નુકસાન થયા વિના તો રહે જ નહીં, અવશ્ય નુકસાન થાય. આમ છે, ઓળખવાની જવાબદારી એની પોતાની છે, અને એ તૈયારી એટલે હદ સુધી જો એ તૈયારી ન કરે તો આ આ લાઈનમાં એનો વિકાસ થવો મળી નથી. તેથી બારમા સતને ન ઓળખે ને અંતર સતને ઓળખે, અને એને સમ્યક દર્શના થાય એ પરિસ્થિતિ કોઈ રીતે બની શકે એવી છે નહીં, પરિસ્થિતિ પહોંચી શકાય એવી છે જ નહીં. એટલે એ તૈયારી તો એને પોતાને જ કરવી જોઈએ. એ તો છે જ ને, નેત્ર અહીંયા આવ્યો છે શું કરવા. જો બીજા તો દુનિયામાં આખું દુનિયા છે, દુનિયા છે, જે કાંઈ કરવું એના માટે આખી દુનિયા છે. એક આત્મહિત સિવાય જે કાંઈ તારે કરવું હોય એના માટે આખું જગત પડ્યું છે, એના વિભિન્ન ક્ષેત્રો છે, તારી શક્તિને જ્ઞાન ખર્ચી હોય ત્યાં ખરે. એક આત્મહિત કરવું હોય તો આ એક જ ક્ષેત્ર છે, એમાં તો આત્મહિત માત્ર જેને આત્મહિત કરવું છે એને કહેવાની જરૂર નથી કે એ શું પાત્ર છે, પાત્ર જ છે. જેને માત્ર આત્મા જ જોઈએ, વચનામૃત 416 અને 425 ઉપરના પ્રવચનમાંથી એ વિષય ચાલ્યો છે. 486 થી 492 સુધી, 492 493 સુધી વચનામૃતના પ્રવચનોમાંથી 492માં વચનામૃત ગ્રંથની વિશેષતા એ છે કે મુમુક્ષુ કેવો હોય ને મુમુક્ષુ કેમ થવાય, થયો હોય તો કેવો હોય ને કેમ થવાય, ને કેમ કરતા સમ્યક દર્શન પ્રગટ થાય, એ ગ્રંથનો મુખ્ય વિષય રહ્યો છે. કંબદ પર્યાયની ચર્ચા બેન શ્રી સાથે ચાલી તો ત્રણ પડખેથી વાત કરી, એક વાત એ વિશેષ કરી કે મુમુક્ષુએ ક્રમબદ્ધનો વિષય કઈ રીતે અંગીકાર કરવો, એમ નહોતું પૂછ્યું. પૂછ્યું તો માત્ર એટલું કે ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ શું છે, આપની પાસેથી સાંભળવું છે, આટલો જ પ્રશ્ન હતો. જ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાય નાયક ઉપરની દ્રષ્ટિથી આ પ્રકારે જ્ઞાનમાં છે, અજ્ઞાનીને તો ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન જ નથી કે પર્યાયની ક્રમબદ્ધતાનો વિષયનો વિષય જ નથી. એટલે ઉત્તરોત્તર એ નીચી નીચી દશાને જાય એવું જ એનું ક્રમબદ્ધ છે, એની અવસ્થાનું ક્રમબદ્ધ એવું છે એમ જ્ઞાની જાણે છે, કેમ કે એને તો જાણવું રહ્યું નહીં. બે વાત કર્યા પછી ત્રીજી વાત બહુ સરસ કરી છે. હવે મુમુક્ષુ છે ને તમે પૂછ્યું છે એટલે કહું છું કે મુમુક્ષુએ આ વિષયને કેવી રીતે બહુ સુંદર વાત કે જે રીતે ક્રમબદ્ધનો વિષય જ્ઞાયક સ્વભાવની મુખ્ય દ્રષ્ટિથી સ્થાપ્યો છે, તે જ્ઞાનીના જ્ઞાનમાં છે, તે યથાર્થ છે, છતાં મનુષ્યને એક પ્રકાર ભજે છે તે આ છે કે એને પુરુષાર્થ મારે કરવાનો બાકી છે અને મારે પુરુષાર્થ કરવો જોઈએ. કાંઈ ક્રમબદ્ધ પર્યાયનો વિષય સાંભળતા પુરુષાર્થ કરવાનો વિષય મારો ઠંડો થઈ જાય એ પ્રકારમાં એને આવવું જોઈએ નહીં, એટલી સાવધાની અને કર્તવ્ય છે. આ એક અસાધારણ માર્ગદર્શન ત્રીજું પડખું જે બતાવ્યું, નહીતર એ ભૂલ થાય છે કે જો પર્યાય ક્રમબદ્ધ છે તો શું કરીએ, આપણો પુરુષાર્થ નથી ઉપડતો, માટે એવું જ કોઈ ક્રમબદ્ધ હશે અથવા સમ્યક દર્શનની આપણી ભાવના છે ને માટે થતું નથી, માટે તો ક્રમબદ્ધમાં થવાનું શું શેતા રહેતું છે. તો કહે છે કે એમ વિચારનાર તો હું તો ક્રમબદ્ધ જ એવું છે કે એ નીચે નીચે જાય એમ કહ્યું. એવું જે વિચારે એટલે અવલંબન લઈ લઈએ ત્યારે તો એનું ક્રમબદ્ધ જ એવું છે કે એના પરિણામ નીચે દેશે એમ કોણ જાણે છે કે એમ જ્ઞાની જાણે છે. એટલે આ વિષય મુમુક્ષુ કક્ષાના જીવે કેવી રીતે હસ્તગત કરવો એ દ્રષ્ટિકોણ તમે એમણે સાથે સાથે આપ્યો, એ વાત મૂકી. એવી વાત પૂછી નહોતી અને એવી પૂછવાની એટલે સુધી જે દરકાર હોવી જોઈએ તો આવે ને પ્રશ્ન. તો શું કીધું વાત કે કેટલાક પ્રશ્ન તો એમ પોતાની દરકારમાંથી ઊભા થાય છે, કે કેટલી ઝીણામાં ઝીણી પોતે દરકાર કરે છે આ વિષયમાં, અને ત્યારે જો એ પ્રશ્ન નીકળ્યો હોય તો એના ઉત્તરમાં હિત થવાનું નિમિત્ત ઉપાદાનની સંધિ કાર્ય થાય છે. કેમ કે પોતાની અંતર જિજ્ઞાસામાંથી વિષય ઊભો થયો અને સામે એનું સમાધાન મળી ગયા. જ્ઞાનીઓની કરુણા એવી છે કે જીવોને એટલી દરકાર ન થાય તો પણ પોતાના જ્ઞાનમાં આવે એ જગત પાસે ખુલ્લું મૂકતા જાય કે આ જ્ઞાનીઓનો જ્ઞાન માર્ગનો વૈભવ છે, જેની શક્તિ હોય એ ખાય ને પચાવે, માલ તો આ છે અમે બનાવે, જેને લેવું હોય એ લે. એવું સમાધાન નુકસાન કરે છે એમ કરીને એ વાત લીધી છે. અહીંયા પહેલા જ વચનમાં કે ક્રમબદ્ધ પર્યાયનું સાચો નિર્ણય જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય ત્યારે થાય છે. રાગ મે છે એમ ક્યારે ભાસે, પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે કે રાગ જ્ઞેય છે, રાગ પણ જ્ઞાનનું માત્ર જ્ઞેય છે એમ કેતા. ક્રમમાં આવ્યો ને રાગ, તો ક્રમમાં આવ્યો એટલે શું થયું કે હું જો જ્ઞાન છું તો આ જ્ઞેય છે, ત્યારે એને એના ક્રમમાં એને સ્વીકાર્યો છે. રાગનું કર્તૃત્વ ચાલુ હોય તો એને જ્ઞાનનું જ્ઞેય નથી, અને રાગનું કર્તૃત્વ ચાલુ હોય, કરું કરું રાગમાં ભાવ ચાલતો હોય તો એને એના ક્રમને પણ સ્વીકાર્યો નથી. બે વાત છે, ક્રમબદ્ધ જેના જ્ઞાનમાં છે રાગાદી ભાવો પણ ક્રમબદ્ધ છે, એ તો જો પોતે જ્ઞાનમાં જ્ઞાનપણે રહે, પોતાને જ્ઞાનમયપણે રાખે અનુભવમાં તો એને એનો ક્રમ સ્વીકાર્યો એ પણ બરાબર છે, ને એને એ માત્ર જ્ઞાનનું જ્ઞેય છે. રાગ કરવો પણ નથી, અરે રાગ ટાળવો પણ નથી, બે વાત એક સાથે. જેને કરવો નથી એને ટાળવો પણ નથી, ટાળવો છે એને કરવો પણ છે. એવું જે માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ એના ટળવાનો વાસ્તવિક ઉપાય છે. ટાળવો 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 એવો વિકલ્પ છે, એને ટાળવાનો ઉપાય નથી, એમાં કર્તૃત્વ આવશે. આવો વિતરાગતાનો માર્ગ આવો ખૂબી વાળો છે. લોકોને તો સંપ્રદાયમાં એવું છે કે અમારે તો આ શુભ ક્રિયા ન કરવી, શુભ કાર્યો ન કરવા, પૂજા ન કરવી, ફલાણું ન કરવું, ઉપવાસ ન કરવો, એમ કહેવા માંગો છો. અરે ભાઈ, કરવો એ તો પ્રશ્ન નથી, ન કરવો એ પણ પ્રશ્ન નથી. આ તો શુભ રાગ કરવો ને ટાળવો એ પણ પ્રશ્ન નથી. એનું નામ નાતા દ્રષ્ટા ભાવ. વિતરાગતા શું ચીજ છે એ સમજાયા વિના જે લૌકિક પદ્ધતિથી કરવું ને ન કરવું, વિધિને નિષેધ, વિધિને નિષેધનો જે પ્રકાર છે તે ઊભો રહી જાય છે, અને એમાં વિતરાગતાનો જ એ પ્રતિબંધક કારણ થઈ જાય છે. વિતરાગતા કહો કે ધર્મ કહો, આ રીતે વિષયને ઉઠાવ્યો છે કે રાગ ને છે એમ ક્યારે ભાષે. ક્રમબદ્ધ નો વિષયમાંથી સીધી આ વાત લઈ લીધી અનુસંધાનમાં છે ને, કે જેને હું જ્ઞાયક છું એમ જ્યાં આવે છે ત્યારે એને રાગાદી કે જે કાંઈ શુદ્ધિ અશુદ્ધિ પર્યાયની એની ક્રમબદ્ધતા ભાષે છે, એટલે કે એ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. જ્ઞાનમાં એ જ્ઞેય માત્ર રહી જાય છે, એનું કરવા ટાળવા પણ આનો પ્રશ્ન રહેતો એમ ક્યારે ભાષે કે રાગથી ભિન્ન જ્ઞાતા થયો તેને રાગ જ્ઞેયપણે ભાષે છે. પોતાની ને પોતાની અવસ્થામાં ઉત્પન્ન થયેલા રાગની આ વાત છે કે પોતે જ્ઞાતા ભાવે રહે અને એને રાગાદી થતા ભાવોથી ભિન્નતા ભાસે, રાગ થાય છે એમ જણાય, હું કરું છું એ વાત એમાં નથી, એમ ભિન્ન પડી જાય અને એનો જ્ઞાતા રહે ત્યારે રાગ જ્ઞેય પણે છે. ત્યારે રાગ જ્યારે જ્ઞેય પણે છે ત્યારે રાગના ક્રમમાં રાગ આવ્યો એમ એનું જાણવું થયું, એ રાગનો થવાનો ક્રમ હતો. પણ જ્યાં હું નથી ત્યાં મારે એની ચિંતા કર્તવ્ય નથી. જે રાગમાં હું નથી તેની ચિંતા કરવાનો મારે પ્રશ્ન રહેતો નથી. આવું જે સ્વરૂપમાં પોતાનું પોતાપણું સ્થાપવું એને ભિન્ન પડવું એમ કહેવામાં આવે છે. એ સમ્યક પુરુષાર્થ છે, એ સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ છે, સ્વરૂપ ભણીનો એ પુરુષાર્થ છે. એમાં એ વાત છે કે પર્યાય ક્રમબદ્ધ છે. જેમ પારકી ચીજ એ ઉપેક્ષાનો વિષય થાય છે, આ છાપામાં દુનિયાભરના સમાચાર આવે છે ને, રેડિયામાં છાપામાંથી, ઉપેક્ષાનો વિષય છે કે બીજું કાંઈ છે? કોઈ જીવો, કોઈ મેળો, કોઈ જન્મ, હજાર વાતો આવે છે. જન્મ મરણ થી માંડીને હજાર વાતો આવે છે. ક્યાંય યુદ્ધ થાય છે, ક્યાંય શાંતિ થાય છે, કોઈ સલાહ થાય છે, કાંઈ થાય છે, કાંઈ લેવા કે દેવા, કે જ્યાં પોતાને કાંઈ પ્રયોજન નથી તે ઉપેક્ષાનો વિષય છે. એમ પ્રયોજનભૂત વિષય જે પોતાનો શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, એની પકડ મારીએ છે એને બધું ઉપેક્ષાનો વિષય થઈ ગયો. ઉપેક્ષાનો વિષય થઈ ગયો એમ કહો કે જ્ઞાનનું જ્ઞેય રહી ગયો. પછી એમાં આગું પાછું કરવું એ જ્ઞાનીઓનો ધર્મ નથી, એમ છે. એ અજ્ઞાનીઓનું કાર્ય છે, અધર્મ છે. એટલે તો શ્રીમદજી આ 408માં એ વાત લીધી છે, 408 સત્ર આપણે કાઢીએ છીએ, કે ઉદયના ક્રમમાં જે કાંઈ થાય છે તે ક્રમસર થયા કરે છે, તેમાં કાંઈ પણ હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા રહી નથી, અને તે જ જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે. આમ લખ્યું છે, અહીંયા એવા શબ્દ વાપર્યા છે, જ્ઞાનીઓનો ધર્મ છે. અત્યારના જ્ઞાનીઓનો ધર્મ છે એમ નહીં, જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે, ત્રણે કાળના જ્ઞાનીઓનો આ ધર્મ છે. જે કોઈ જ્ઞાનીઓ થયા અને થશે એ આ જ રીતે પૂર્વકર્મના ઉદયને નાતા દ્રષ્ટા રહીને સમ્યક પ્રકારે એને વેડવા, સમ્યક પ્રકારે એટલે ભિન્ન રહીને એને માત્ર જાણવા, જ્ઞાનનું જ્ઞેય કરવું, એ જ્ઞાનીઓનો ધર્મ છે. આમ તો ક્રમબદ્ધ પ્રણય થાય છે, પણ એને ત્યારે જ એનું ક્રમબદ્ધ પણ સમજાય છે. જ્ઞાની થાય ત્યારે એનું એને ક્રમબદ્ધ પણ સમજાય છે કે આ ક્રમબદ્ધ એટલે કેવી રીતે, ક્યાં સુધી એનું એને એ સંબંધીનું સાચા દ્રષ્ટિકોણથી જાણવું સમજવું થઈ શકતો નથી. એમ એટલે પહેલી વાત એ ઉઠાવે છે કે દ્રષ્ટિકોણ આ છે કે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય, હું જ્ઞાયક છું એ દ્રષ્ટિકોણ જળવાઈ રહે, અને પછી એને પર્યાયની ક્રમબદ્ધતાનો વિષય બરાબર સમજાયો છે કે એ વગર સમજાયો છે, આટલી વાત છે. આમે માણસ નથી કહેતા કોઈ તમને ફલાણો માણસ ફલાણી વાત કરવા આવશે, વાત તમને સારી લાગશે, પણ એનો દ્રષ્ટિકોણ એની પાછળ સારો નથી, માટે તમે સંમતિ આપતા જરા સંભાળજો. નથી કહેવામાં આવતો એનો અર્થ શું થાય કે વાત વાતની દ્રષ્ટિએ સારી છે કે નથી, તો પણ કહેનારનો દ્રષ્ટિકોણ ક્યાં છે એના ઉપર એ વાત યોગ્ય છે કે અયોગ્ય છે એમ એની તુલના કરવી જોઈએ. નહીતર વાતની દ્રષ્ટિએ માત્ર વાત ઉપરની વાત સારી છે એમ ઉઠાવી શકાય. એવી જ બીજી વાત લીધી છે, યોગ્યતા અનુસાર રાગ થાય એનું ક્યારે સાચું જ્ઞાન થાય? યોગ્યતા અનુસાર રાગ થાય, અત્યારે આ રાગ થવાની યોગ્યતા હતી, વર્તમાન પર્યાયની યોગ્યતાનું જ્ઞાન ક્યારે સાચું કે જ્ઞાતા એની દ્રષ્ટિમાં આવે ત્યારે યોગ્યતાનું સાચું જ્ઞાન થાય? આ બીજો વિષય. કોઈ જીવને પોતાની વર્તમાન યોગ્યતા સંબંધી એમ વિચાર આવે કે યોગ્યતા છે માટે પરિણામ થાય છે, જે યોગ્યતા છે એવા પરિણામ વર્તે છે, તો આવું પર્યાય વિષયક જ્ઞાન સાચું ક્યારે? કે જ્ઞાતા એની દ્રષ્ટિ, હું જ્ઞાતા છું એમ જયારે દ્રષ્ટિ થાય ત્યારે જ્ઞાન સાચું. આ બે વાત ઉપરથી એક સિદ્ધાંત એવો ફલિત થાય છે કે પર્યાય માત્રનું જ્ઞાન સાચું ક્યારે, કે દ્રઢ સ્વભાવનું જ્ઞાન થાય ત્યારે. સર્વ જીવોને પર્યાયનો, પોતાની પર્યાયનો અનુભવ થાય છે, બીજાની પર્યાય પણ જણાય છે, પોતાની પર્યાય તો એને અનુભવમાં આવે છે, પણ એ પોતાની પર્યાય અનુભવમાં આવે છે એનું જ્ઞાન સાચું ક્યારે? કે દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે. એની દ્રષ્ટિમાં દ્રવ્યને તોડ્યા વિના પર્યાયને એ તોડી શકશે નહીં સાચી રીતે, પછી ખોટી રીતે તો અનાદિથી કરતો આવ્યો છે, એટલે એને પર્યાય ભૂંડ કહેવામાં આવ્યો છે. બીજો વિષય લીધો છે, યોગ્યતા અનુસાર રાગ થાય તેનું ક્યારે સાચું જ્ઞાન થાય? કેમ કે રાગાદી પરિસ્થિતિમાં એવી વિચિત્રતા છે કે તીવ્ર મંદ રાગના અનેક ભેદ ને અનેક પ્રકાર છે, એમાં ચિત્ર વિચિત્રતા ઘણી છે. હોય ને મુનિયોગ્ય મંદ રાગ થાય, એને પંચમાવત સમિતિ વૃત્તિમાં રાગની મંદતા એટલે હદે થાય, જેના ફળમાં નવમી દ્રેવકનું ફળ આવે. મુનિને જે રાગની મંદતા થાય, એવી રાગની મંદતા થાય છતાં આનંદ સંસાર ઉભો હોય. અને સાધક જીવને રાગથી ભિન્ન પડ્યા પછી પણ ચોથે અને પાંચમે ગુણ સ્થાને રૌદ્ર ધ્યાન પર્યંતના પરિણામ હોય. મિથ્યા દ્રષ્ટિને શુકલ લેશ્યા થાય. ચોથે અને પાંચમે ગુણ સ્થાને આર્ત પરિણામ સંભવિત છે. છઠ્ઠે ગુણ સ્થાને આર્ત ધ્યાન છે, એ પરિણામ છે. રૌદ્ર ધ્યાનનો અભાવ છે. તો એ પરિણામની યોગ્યતાનો નિર્ણય કોણ કરશે અને કેવી રીતે કરશે, આ વિશે થોડો અટપટો થવી પડે છે. આ પરિણામની તુલના કરવી કેવી રીતે, આમાં યોગ્યતા અયોગ્યતાનું ધોરણ શું અપનાવવું, એની આ માસ્ટર કી છે. કે જે જીવને હું જ્ઞાતા છું એમ દૃષ્ટિમાં આવે ત્યારે એને પરિણામ વિષય જ્ઞાન થતું, ત્યાં સુધી એનું પરિણામ વિષય જ્ઞાન યોગ્યતા અયોગ્યતાનું સાચું રહેતું, એમાં ગડબડ ઉભી થાય છે. અથવા એમ કહેવામાં આવે છે કે પ્રત્યેક પદાર્થની સમય સમયની યોગ્યતા છે. જે પદાર્થની જે સમયે જેવી પરિણામ જેવા પ્રકારે પરિણમવાની યોગ્યતા હોય તેવા જ પ્રકારે તે પદાર્થ તે કાળે પરિણમે, એવું જે યોગ્યતા સંબંધીનું જ્ઞાન એ પણ ક્રમબદ્ધના વિષયની સાથે મેળ ખાતું હોવાથી આ વિષય સાથે સરચો છે. અહીંયા એવું જ્ઞાન સાચું ક્યારે, યોગ્યતાનું જ્ઞાન સાચું ક્યારે, યોગ્યતા અનુસાર રાગ થાય, જેવી યોગ્યતા હોય એવો રાગ થાય, એ જ્ઞાન સાચું ક્યારે, કે હું જ્ઞાતા છું એમ રહી ગયા પછી એને યોગ્યતાનું જ્ઞાન સાચું થાય છે, ત્યાં સુધી એ વિષયમાં વિપર્યાસ થઈ જાય છે. કાં તો એ બહુભાગ જીવ એમ ગણી લે છે કે એવી મારી યોગ્યતા હતી, તો રાગ થયો તો થયો, શું કરીએ, એવી યોગ્યતા હતી. એ જાણે અજાણે દોષને પોષણ આપે છે, અને જ્યારે એ દોષને પોષણ આપે છે ત્યારે એને દોષની દ્રષ્ટિ પ્રગટી છે, દોષની દ્રષ્ટિ રહી ગઈ છે એટલે પોષણ મળે છે. વિતરાગ દ્રષ્ટિમાં દોષને પોષણ આપવાનો પ્રકાર ઉપજતો જ નથી. વિતરાગ દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ કહો, એમાં દોષને પોષણ આપવાનો ક્યાંય પ્રકાર ઉપજતો નથી. એટલે એને યોગ્યતાનું જ્ઞાન સાચું છે. રાગ યોગ્યતા અનુસાર રાગ થાય એવું જે પર્યાય વિષય જ્ઞાન, એ વિતરાગ દ્રષ્ટિવાનને સાચું છે, ત્યાં સુધી જ્ઞાન સાચું. દ્રષ્ટિકોણનો વિષય જોરદાર રીતે આમાં ઉઠાવેલો છે 483માં. કયા દ્રષ્ટિકોણથી ચાલવું જોઈએ, એટલે દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, અને એ સમ્યક દ્રષ્ટિને આખા જગતનો મહાવિવેક પ્રગટ્યો છે. જગતમાં જે વિવેક કહેવાય છે એમાં મહાવિવેક એને પ્રગટ્યો છે. આમ છે, જ્ઞાતા એની દ્રષ્ટિમાં આવે ત્યારે યોગ્યતાનું સાચું જ્ઞાન થાય. રાગ ઉપર દ્રષ્ટિ પડી હોય એટલે રાગનું કર્તૃત્વ ચાલુ હોય, રાગ તે સર્વસ્વપણે મનાતો હોય, રાગની ઉપાદેયતા વર્તતી હોય, અને ક્રમબદ્ધમાં રાગ હતો અને યોગ્યતામાં રાગ હતો એમ બોલે એમ કહે તે ન ચાલે. આ લાઈનમાં તો એ વાત ન ચાલે એમ કહે. એ જીવ ઊંધો પડે છે, સિદ્ધાંત સાચો છે અને એને અનર્થકારી થઈ પડે છે, એ પોતાને એનો દંડ ભોગવવો પડશે. એવો દોષ કરશે તો એનો દંડ પોતાને ભોગવવો પડશે. સિદ્ધાંત ના અંચળા નીચે દોષ નું પોષણ ત્યાં થાય છે, એ ભયંકર દોષ છે. બીજો છૂટશે, આ છૂટી શકશે નહી. બીજો દોષિત જીવ દોષ થી છૂટવો સહેલો છે. આ રીતે સિદ્ધાંત ના અંચળા નીચે દોષ નો પોષણ કરનાર દોષ માં એવી રીતે ભરાઈ પડે છે, એનું નીકળવું મુશ્કેલ થઈ જશે. એટલે વિષય ગંભીર અને જવાબદારી વાળો છે એમ વાત છે. જોખમી રસ્તો છે એમ નથી કેતા, મારા પર્વતારોહણ કરે છે અથવા કોઈ તીર્થાદિ પ્રવાસમાં પણ એવો રસ્તો પૂછવામાં આવે, ભાઈ જરાક સંભાળીને ચાલ, અહીંયા ડેન્જર છે, સંભાળીને ચાલ એમ. આ વિતરાગ નો માર્ગ સંભાળીને ચાલવા જેવો છે, ઉભાંગડે ચાલવા જેવો. ગમે તેમ યદવા તદવા ચાલે એવું આમાં ચાલી હું બહુ કાળજીથી. આનંદ ગંજીએ તો ગાયું છે, ધાર તરવાર ની સોહલી ધોહલી ચૌદમા જીનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખવા જીગરા સેવના ધાર પર રહે નદીમાં. એટલું સહેલું નથી, અને એટલું સહેલું હોય તો અનંતકાળ પરિભ્રમણમાં કેમ જાય. અનંતકાળમાં આ જીવે ધર્મ કરવો અને મારું મારે કલ્યાણ કરવું છે એવો વિચાર નથી કર્યો કાંઈ. અરે જંગલમાં જઈને રહ્યો છે એટલા ખાતર તો કુટુંબ પરિવાર રાજપાટ ને રાણીઓ છોડીને જંગલમાં જઈને રહ્યો છે, છતાં હિત નથી થયું એનું. કારણ કે એટલી દરકાર એને કરી નથી, એમ ચાલે જાય ચાલે હું નથી. વિવળ થાય તો મુશ્કેલી થાય, અને ખોટી રીતે અવિવળ થાય, અવિવળ ન થાય, અવિવળ રહે તો મુશ્કેલી. એટલે તો કહ્યું કે ધાર તરવાર ની સોલી એ તો સહેલી છે એમ કે છે. કોઈ એવી કાર્ય કુશળતા પેદા કરે કે તરવાર ની ધાર ઉપર દળ્યો જાય તો કે છે કે સહેલું છે, અઘરું નથી એમ કે છે. આ અઘરું છે કેમ કે વ્યવહાર નિશ્ચયાત્મક જે નિરૂપણ છે એની સંધિ કેવી રીતે છે. ન તો વ્યવહાર આભાસ થાય, ન તો નિશ્ચયાભાસ થાય. યથાર્થપણે માર્ગની અંદર આરૂઢ થવા સુધી પહોંચે એ વિષય વચનામૃતમાં બહુ આવ્યો, એટલે ગુરુદેવે જરા વિશેષ મહિમા કરવાનું કારણ એ છે. એ વિષય સારી રીતે એની અંદર વારંવાર આવ્યો છે, અનેક પડખથી એ વાત લીધી છે. જાણવું કઈ રીતે એમાં શું છે કે સૌથી પહેલા પોતાનું સ્વરૂપ જાણે, પછી એ બધી વાતને બરાબર તોડી શકશે. પોતે નક્કી ન થાય, જે સ્વરૂપે છે એવા સ્વરૂપે પોતે જ નિશ્ચિત ન થાય, અને અન્યથા નિશ્ચિત થયેલો છે એ વાત ચાલુ રહે તો એક કઈ વાત એને સરખી ન પડે. કેમ કે એને શું નિશ્ચિત થયેલું છે કે હું તો ફલાણો ફલાણો છું. જે કઈ વર્તમાન સ્થિતિ છે એવો છું એ વાત એની નિશ્ચિત છે, અને એને પાયામાં રાખીને એને આધારિત પણ એ જેટલું નક્કી કરે એટલું બધું ખોટું છે. જ્યાં પાયો ખોટો છે ત્યાં ચણતર ખોટું છે. એટલે તો ગુરુદેવે 45 વર્ષ સુધી શુદ્ધ શ્રદ્ધાન કોને કહેવું એ વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. નહી તો ક્ષાર ઉપર નિપુણો છે કહેતા પોતે એનો અર્થ કરતા ત્યારે કે 6 ઇંચની રાખનો દળ પીડ્યો હોય અને એના ઉપર કોઈ ગાર કરે કેટલી ટકે છાણની આ ગાર કરે છે. પહેલા તો ફ્લોરિંગ કરતા હતા ગાર નું તો પોતે એમ કહેતા કે 1/2 હાથનો દળ હોય રાખનો અને કોઈ એમ કે એટલે એમ કે તારું મિથ્યા તાવું છે. તું ક્રિયા કરે છો બધી પણ તારું મિથ્યાત કેવું છે? એક દોરાવો નથી મિથ્યાત, તો પાતળું નથી થયું. 1/2 હાથનું રાખનું દળ છે ને ક્રિયામાં ચાલતો છે નહીં પડતો થાય તારો મરી જ. હંમેશા વિતરાગનો જે માર્ગ છે એનો જે ક્રમ છે એ ક્રમે એને સેવવો જોઈએ, એ ક્રમે એને અંગીકાર કરવો જોઈએ. ક્રમભંગપણે એનો અંગીકાર કરવું એ પણ આત્માને નુકસાનનું કારણ છે અથવા વિતરાગની આજ્ઞા ઉપર પગ દેવા બરાબર છે. અને ક્રમભંગપણે ઉપદેશ પણ ન કરવો જોઈએ કે પહેલા આ કરો પહેલા આ કરો, શુદ્ધ શ્રદ્ધાન થયા પહેલા આમ કરો ને તેમ કરો, એ ઉપદેશ પણ ક્રમભંગ છે. અને એ રીતે કોઈ ચીજ અંગીકાર કરવી એ પણ ક્રમભંગ છે. પહેલું વાત આ છે કે શ્રદ્ધાન શુદ્ધ ન થાય તો એક વાત સાચી નથી, શાસ્ત્ર અનુસારનું જ્ઞાન સાચું નથી અને જીનોક્ત કહેલી જે વ્યવહાર ક્રિયા એ પણ કોઈ સાચી નથી. ગમે એટલા મીંડા લખો પણ એકડા વિનાના, 1 લાખ મીંડા હોય તો એની કિંમત 1 મીંડા જેટલી છે. 1 લાખ મીંડા કર્યા ને આગળ એ મીંડાની આગળ 1 અંક મૂકો તો સિદ્ધિ 1 થી 10 ગણી કિંમત થશે. 1 નહીં થાય, સિદ્ધિ 1 થી 10 ગણી થાય. અને બીજું પછી સિદ્ધિ મૂકો તો 100 ગણી છે, પણ આગળ 1 છે એટલે કિંમત છે, નહીતર એની 1 કિંમત નથી. શું કહે છે? યોગ્યતામાં રાગ હતો, ક્રમબદ્ધમાં રાગ હતો, એમ રાગ ઉપરની દ્રષ્ટિ ચાલુ હોય અને એ રીતે રાગનું ને રાગનું વિપરીતપણે આલંબન લઈ લે, આત્માને દોષનું કારણ થાય, બીજું કાંઈ થાય નહીં. પર્યાય અંદરમાં વળીને, પર્યાય અંતર્મુખ થઈને એમ કહે છે, દ્રષ્ટિમાં દ્રવ્યને પકડે ત્યારે ક્રમબદ્ધ યોગ્યતા આદિનું સાચું જ્ઞાન થાય. ક્યાં સુધી સાચું જ્ઞાન થાય? દ્રષ્ટિનો વિષય તો એકનું દ્રવ્ય જ છે, દ્રષ્ટિ તો પર્યાયને વિષય પણ કરતી નથી, પણ સાથે સાથે ઉપજતું જ્ઞાન તે વર્તમાન અવસ્થાના સદોષતાના અંશને પણ જાણે છે. ત્યારે એ જ્ઞાનનું વર્તમાન દોષનું જાણવું યથાર્થ ક્યારે અથવા યથાર્થ પ્રકારે કેમ જાણે, જેને અશુદ્ધ નહીં કહ્યો છે. આ 47 નહીં છે ને, એમાં 46 નું અશુદ્ધ નહીં કરીને નહીં છે, નહીંનું નામ અશુદ્ધ નહીં આપ્યો છે. એટલે જ્ઞાન તે અશુદ્ધ એમ નહીં, નય જ્ઞાન તે અશુદ્ધ એમ નહીં, પણ એ જ્ઞાનનો જે વિષય છે તે વર્તમાન અશુદ્ધતા છે. કે સાધક જીવને પોતાની અવસ્થામાં જેટલી કચાશ ઉણપ અશક્તિ રહે છે તેટલી તેટલો એને સદોષ રાગાદી ભાવ થાય છે, ચાહે શુભ અશુભ ગુણસ્થાન અનુસાર છે તે. એ દોષનું જ્ઞાન એને કેવી રીતે થાય છે નય જ્ઞાનની અંદર, એ વિષય ત્યાં નિરૂપિત કર્યો છે. કે પોતાનું જે શુદ્ધ શ્રદ્ધાન અનુસાર જે શ્રદ્ધાનનો શુદ્ધતાનો જે વિષય જ્ઞાનમાં છે એવો હું છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં સ્થપાયા પછી માત્ર વર્તમાનનો એ જ્ઞાતા થઈ જાય છે. તે કાળે જાણેલો પ્રયોજવાન છે, બારમી ગાથાનો જે વિષય છે ને, એને પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતા ઉત્પન્ન થયેલી અશુદ્ધિ જણાય આવે છે, જણાય છે ને ગૌણ રહી જાય છે, તે આ પ્રકારે કે એના ક્રમમાં અથવા યોગ્યતામાં એ થયું થયું, હું તો જ્ઞાતા દ્રષ્ટા હતો, એમ જે અંતર પુરુષાર્થની ભીંસ આવે છે સ્વદ્રેવ ઉપર, ત્યારે એને જે જ્ઞાન થાય છે એ સાચું, નહીં કરે એને વર્તમાન અવસ્થા સંબંધીનું જ્ઞાન યથાર્થ રીતે થતું નથી, અને એ કાં તો દોષમાં ખેંચાઈ જાય છે, કાં તો દોષને પોષી દે છે, એટલે એને દોષ વૃદ્ધિ થઈ જાય છે, અને એમાં વિતરાગતા અને પ્રતિબંધ આવીને ઉભો રહે છે. બે મુદ્દા એવા, રાગ છે
અને યોગ્યતાનું પ્રતિમાન છે, કોમન
એક જ વાત છે, રાગ જ્ઞેય છે ને એ તે કાળની પરિણામની યોગ્યતા છે, એમ પોતાની સ્વરૂપ દ્રષ્ટિ પૂર્વક સ્વરૂપ ઉપરની ભીષમાં એ વાત ઉભી થવી જોઈએ, બીજી રીતે એ વાત ન ઉભી થવી જોઈએ. ભીષમાં એટલે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એમ પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનમાં જોર આવવું જોઈએ, ભીંસ આવવી એટલે જોર આવવું જોઈએ, એ જોરને પુરુષાર્થ કહેવામાં આવે છે. ધાતુ છે સંસ્કૃતમાં, મૂળ ધાતુ ની છે, એના ઉપરથી આ બધા શબ્દો નય ને ન્યાય ને બધા નીકળ્યા છે, પણ એનો અર્થ એ છે ની ધાતુ છે, મૂળ ની ધાતુ છે, સંસ્કૃત ડિક્શનરી છે આપણી ભાષા ભાવને પકડે છે, રસો બહુ ચાલ્યો છે. એમની દીર્ઘ નહી તે ઘણું લાંબુ લાંબુ લીખું છે. ટુ કેરી લીડ બ્રિંગ કન્વે ટેક કન્ડક્ટ આટલા અર્થ કાઢ્યા છે નહીમાંથી, સંસ્કૃત ઇન્ટુ ઇંગ્લિશ છે કે નહી, એટલે ટુ કેરી પાડવું, ટુ લીડ દોરવું, ટુ બ્રિંગ લાવવું, ટુ કન્વે પહોંચાડવું, ટુ ટેક લેવું, અને ટુ કન્ડક્ટ નિર્વહન કરવું ચલાવવું. અજામ ગામમ નિયતિ નૈમામ નવેન વસતિ, ટુ ગાઈડ, ટુ ડાયરેક્ટ, ટુ ગવર્ન, બધા શબ્દો કહ્યા છે. ગવર્ન સુધી લઈ લીધું છે, ગવર્ન એટલે સત્તા ચલાવે,
ડાયરેક્ટ એટલે દિશા સુજ આપવી, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, બધું નહીં માથે કાઢ્યું છે. નહીં નહીં દોરી જવું, આત્મામાં દોરી જાય. મારે તો એ જોવું છે કે આમાંથી એવું કઈ કાઢ્યું છે. જનરલ અર્થ બધા કર્યા છે. To ascertain, to investigate, to inquire into, ये लीधा छे. ascertain એટલે જુદું ઉતારવું, એસોર્ટ કરે છે ને. ઇન્વેસ્ટિગેટ ઊંડું ઉતરવું, સંશોધનમાં ઊંડું ઉતરવું, એવો અર્થ કાઢ્યો છે. અને પૃચ્છામાં ઊંડું ઉતરવું, ઇન્કવાયર ઇન્ટુ. એવમ શાસ્ત્રીસુ ભિન્નીસુ બહુધા બહુધા નિયતે ક્રિયા. ટુ કોઝ ટુ લીડ, દોરાવામાં કારણ થવું, આપણે બહુ લીધું હશે. જૈનેન્દ્ર સિદ્ધાંત વાળા આ જનરલ ડિક્શનરી છે સંસ્કૃત. કાંઠે ઉભો રહીને પર્યાયના પ્રવાહને માત્ર જાણવો કે શું ચાલી જાય છે એના ક્રમમાં. તણાતા તણાતા ક્રમ બધ તણાતા તણાતા એમ જાણે તો ડૂબી જશે. કે કાંઠે ઉભો રહી જાય, તટસ્થ જેને કે છે, મધ્યસ્થ કે છે, જ્ઞાતા દ્રષ્ટા, એનું ક્રમબદ્ધ સાચું છે. બાકી ક્રમબદ્ધ સાચો નથી. તો આ વિષય તો બહુ જોરદાર રીતે પ્રવચનોમાં આવી ગયો છે. એ દિવસોમાં જયારે પહેલા પ્રવચન ચાલ્યા ત્યારે થોડો વિરોધ થયેલો વિદ્વાનો તરફથી કે આમાં તો સ્વચ્છંદ થઈ જશે, લોકો દોષને પૂરશે, આ તો ઘેરનું ઇન્જેક્શન છે, એવા બધા છાપા કાઢતા. ભાઈ આમાંથી અમૃત કાઢ્યું છે. નાતા દ્રષ્ટા વિતરાગ ભાવ રૂપ અમૃત આમાંથી કાઢ્યું છે. નિયતિ વાત થઈ જશે, એ બધું ચાલ્યું. ગોશાળાનો નિયતિ વાત થઈ જશે, ફરાણો થઈ જશે, બહુ છાપા વાળા તો વિદ્વાનોને ભલે આત્મજ્ઞાન નો થઈ ગયું હોય પણ તોફાન કરે જ્ઞાનીઓની સામે. આમ થઈ જશે, તેમ થઈ જશે, પણ હજી તારું ઠેકાણું નથી બાપુ. એનું ઠેકાણું પડી ગયું છે ને તારું ઠેકાણું નથી, એટલો તો વિચાર કર. જય હો સનાતન દિગંબર, જય ધારમનો, જય હો.